నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయాణం నమో లోయే సవసాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
અને પછી લેમિનેશન જો થઈ જાય તો બે કોપી એક તમારા માટે એક મારા માટે
કરાવી નહીં આવે. મને કાલ પરમદી વિચાર આવ્યો છે
એ કહી દીધું. હવે લેમિનેશન થાય તો ઠીક અને નહીંતર ફ્રેમમાં કાચ કે પડાવી દો.
પેલું હું અભિનંદન પત્ર જોતી હતી ને અહીંયા બધું સામાન ઉપર રાખ્યું એટલે મને એમ થયું કે આ આપણે આવી રીતે આવડો છે ને એક પાના ઉપર આવી જાય.
આટલું એક જ આટલું જ લાગુ છે બસ આવું થઈ જાય. કોશિશ કરશે બે ચાર
જગ્યાએ
કહી દીધું કેવાય કાગળ લીધું તમે આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર રહી શા માટે આવશ્યક છે? જો વ્યવહાર નહીં રાહુના સ્થાને છે અને શુદ્ધ એક અખંડ આત્માના સ્વભાવને કાપ કરતો હોય, તિરભૂત કરતો હોય, આચ્છાદિત કરતો હોય તો પછી એ વ્યવહારની આવશ્યકતા એટલે જરૂર શું છે? એ બાધા પહોંચાડે રાહુની જગ્યાએ તો પછી એનું કામ શું છે? કે સાંભળ, એમ નથી, જરૂરી ચીજ છે. એ કહેશે વ્યવહાર એ જરૂરી ચીજ છે. શા માટે ને કેમ એ કહું છું તમે. આ જે વ્યવહાર છે એ અસદભૂત વ્યવહાર નથી. આ નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે એને આ વ્યવહાર લીધો છે. એટલે અભેદનો જે ભેદ તે વ્યવહાર, પરાશ્રિત વ્યવહાર છે એ જુદો, ભેદાશ્રિત વ્યવહાર છે એ જુદો. પરાશ્રિત વ્યવહાર વ્યવહાર રત્નત્રયના પરિણામ જે નિયમસારમાં કહ્યું કે વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડેલ છે. એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષનો માર્ગ નથી, એ તો બંધ માર્ગ છે, એ તો અમે નિષેધ કરીએ છીએ. અહીંયા કહે છે કે એ જે વ્યવહાર મોક્ષ માર્ગની અમે વાત કરતા નથી, પરાશ્રિત વ્યવહારની વાત નથી કરતા, પણ અહીંયા ભેદરૂપ વ્યવહાર, અભેદથી જેને આત્મા કહેવાય એને એને ભેદથી વ્યવહાર કહેવાય. જે પરિણામ બેન અભેદ થાય ને એને આત્મા કહેવાય, જ્ઞેય પ્રધાન અભેદ. ભેદ અપેક્ષા વ્યવહાર કહેવાય, અભેદ અપેક્ષા નિશ્ચય, અભેદ અપેક્ષા નિશ્ચય, આ જ્ઞાન પ્રધાન નિશ્ચય.
હા,
એને બસ સમ્યક દર્શના ચારિત્રના મોક્ષ માર્ગના નિશ્ચય રત્ન ત્રિના પરિણામ છે. પરિણામ વેદની અપેક્ષા એ વ્યવહાર થઈ ગયો. આવે છે ને સાધુ પુરુષે આ ત્રણ સેવવા, પણ નિશ્ચયથી તો એક આત્મા છે એમ એ વાત લીધી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર શા માટે આવશ્યક છે? શેમાંથી પ્રશ્ન ઉભો થયો? કે શુદ્ધ એક અખંડ રૂપ છે એને વ્યવહાર દ્વારા કવલિત થઈ જાય છે, આચ્છાદિત થાય છે,
એટલે એનો પક્ષ કરે વ્યવહારનો તો ઓલો કવલિત થઈ જાય છે, બરાબર ને?
એટલે
એના ઉપર દ્રષ્ટિ રાખે,
એના ઉપર દ્રષ્ટિ રાખે તો
ઓલો કવલી આચારિત થઈ જાય,
આચારિત છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખે તો પરિણામ થઈ જાય,
તો તો વ્યવહાર રૂપ પરિણમે છે,
અને એ તો આત્મા થઈ ગયો,
આત્મા થઈ ગયો.
એમ જ ને,
પેલા એના ભેદના પક્ષનો નિષેધ કરાયો.
હા,
કે ભેદના પક્ષ કરે તો ઓલો શુદ્ધ અખંડ જે વસ્તુ છે
એ તેની દ્રષ્ટિમાં નહીં આવે,
આચારિત થઈ જાય.
હા, જેમ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણભેદ કયા, પણ ગુણભેદ ઉપર લક્ષ કરી તો આચ્છાદિત થશે, માટે ગુણભેદ લક્ષ છોડીને દ્રવ્ય લક્ષ કરે એમ. અહીંયા નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, છતાં પણ એ શુદ્ધને પ્રસિદ્ધ કરે છે અભેદ થઈને, પણ જો ભેદ કરીશ તો આચ્છાદિત થઈ જશે એમ કે. પણ તારે જ્ઞેયમાં ભેદ કરવાનું કામ શું છે એમ કે છે.
ઉસમે દો નુકસાન હૈ, ભેદ કા લક્ષ્ય કરને મે દો નુકસાન હૈ. એક તો જો અપના સ્વભાવ હૈ ઉત્તરોભૂત હો જાતા
હૈ, હા હો જાતા
હૈ, ઓર ગેરો પરિણામ ભી નહીં હોતા હૈ, ભેદ ને થતું નથી,
નહીં થતું નથી,
એટલે ભેદ ને જોવામાં અભેદ જે થાય છે ને,
એટલે પહેલા એને કહ્યું છે ભેદ અને અનુપચાર, અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે એ નિશ્ચય ની વાત કરી છે. એ ત્રિકાળી ને લાગુ પડે, ધ્યેયને અને જ્ઞેયને લાગુ પડે, બેને લાગુ પડે એમ છે.
ઉપર તો ધ્યેયને લાગુ પડે,
હા,
ઉપર
જે આ ત્યાદવાદ નો અભાવ છે એ ધ્યેયની મુખ્યતા
છે,
સમજી ગયા? અને એને જો તમે ભેદ કરશો તો વ્યવહાર થઈ જશે, પર્યાયનો ભેદી તો એ ભૂલ છે, અને છતાં એ વ્યવહાર આવશ્યક છે, કેમ કે પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. એટલે એમ કે છે કે અસત્ય કલ્પનાનો પરિહાર કરવા માટે છે, એટલે વ્યવહાર રત્નત્રયનો પરિહાર કરવા માટે છે. એનો અર્થ આ વ્યવહારનો નિષેધ અમે નથી કરતા એમ આવશે, જો કેમ કે એ તો પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. આ તો આવશે, આમાં આવશે, એ પેલી લીટીમાં એ ધડાકો કરે. જો અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. સીધો જવાબ દીધો,
અસત્ય કલ્પનાની નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક
છે. સમ્યક રત્નત્રયથી આગળ પરમાર્થની સિદ્ધિ થાય છે. ત્રણ વાત કરી, અસત્ય કલ્પના પરિહાર, નિશ્ચય રત્નત્રયની સિદ્ધિ થાય છે, અને પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, ત્રણ વાત કરી. એટલે અસત્કલ્પના એટલે વ્યવહાર રત્નત્રયનો નિષેધ કર્યો છે, એટલું કામ કરે છે. અસત્ય કલ્પનાનો નિષેધ, સદ્ભૂત વ્યવહાર છે એ અસદભૂતનો નિષેધ કરે છે, નિશ્ચય નહીં છે એ સદભૂતનો નિષેધ કરે છે, નિશ્ચય નહીં છે નિષેધ કરે છે. સદ્ભૂત વ્યવહાર અસતની કલ્પનાનો પરિહાર માટે છે, આ વ્યવહાર છે ને નિર્મળ પરિણામ છે એક, અને નિશ્ચય રત્નત્રય છે બે, અને સમ્યક રત્નત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. હવે આ પરમાર્થના બે પ્રકાર પડી શકે છે, આમાં એક જ છે
પરમાર્થની, એટલે સ્વભાવની
ત્રિકાળી સ્વભાવ, અહીં ત્રિકાળી સ્વભાવ છે, નહીતર મોક્ષની સિદ્ધિ થાય છે એમ. નિશ્ચય રત્નત્રયના પરિણામથી પરમાર્થી એટલે મોક્ષની સિદ્ધિ થાય, એ અહીં નથી. અહીંયા સાધ્યની સિદ્ધિ નહીં, અહીંયા ધ્યેયની સિદ્ધિ છે. આમ પણ આવે છે એમ, નિશ્ચય રત્ન તરીકેના પરિણામ ઉપાય ઉપાય નિશ્ચિત કરે છે, પ્રસિદ્ધ કરે છે. હા, એના ફળમાં મોક્ષ આવે ને, કોઈ ઇધર નહીં. આ તો ત્રિકાળી દ્રવ્ય ની વાત
છે.
ભેદ જો ભેદ ઉપર દ્રષ્ટિ રહેશે તો નિશ્ચય રત્ન ત્રણના પરિણામ નહીં પ્રગટ થાય.
નહીં પ્રગટ થાય.
મર્યાદિત વાત કરે છે. અસત્ય કલ્પના નિવૃત્તિ માટે એક, અને નિશ્ચય રત્ન ત્રયની સિદ્ધિ માટે બે, અને સમ્યક રત્ન ત્રયથી પરમાત્મા સિદ્ધિ થાય છે ત્રણ. આમાં ત્રણ આવ્યું ને, ભેદ પરને કોઈ પ્રસિદ્ધ કરતું નથી,
પરને નહીં, અને ભેદ ભેદને નહીં,
નહીં
ભેદ અભેદને પ્રસિદ્ધ
કરે. બસ બસ એટલું જ છે.
એટલે આવશ્યક છે,
આવશ્યક છે.
પેલા વ્યવહાર કા પ્રલય કરા દીધા, પેલા વ્યવહાર નું પ્રલય કરાવી દીધું. શા માટે આવશ્યક છે? એટલે હવે એને વ્યવહાર પ્રગટ થયો,
પ્રગટ થયો
એટલે શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ થઈ ને. એટલે શુદ્ધ દ્રષ્ટિ અશુદ્ધ દ્રષ્ટિ નો નિષેધ કરાવી દીધું.
બરાબર.
અને શુદ્ધ દ્રષ્ટિ ની સિદ્ધિ કરી ને આત્માની સિદ્ધિ,
આત્માની સિદ્ધિ થઈ.
બરાબર.
અને નિશ્ચય રત્ન ત્રણે આપણને પ્રગટ થઈ
ગયા.
બરાબર. પ્રયોજન થયું હતું ને. ત્રણ વાર સત્કલ્પના નો પરિહાર, નિશ્ચય રત્ન ત્રણની સિદ્ધિ, અને એ પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, અભેદ ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. એ ત્રણ માટે વ્યવહાર આવશ્યક છે. આ વ્યવહાર જે છે એ જરૂરનો છે, એ એનું કાર્યક્ષેત્ર બતાવ્યું. એની જરૂર શું છે? જો આચ્છાદિત કરતો હોય એ તો તું એનો લક્ષ્ય કરતો આચ્છાદિત, એનું લક્ષ્ય ન કર ને આત્મનું લક્ષ્ય કરતો તો પરિણામ પ્રગટ થાય.
એનું અસ્તિત્વ કઈ એને આચ્છાદિત નથી કરતું.
ના ના,
એનું લક્ષ્ય એને આચ્છાદિત કરે છે. આ વાત સારી છે.
એનું અસ્તિત્વ એનો તિરુભાવ નથી કરતો, ઉલટું એને પ્રસિદ્ધ કરે છે. તિરુભાવ તો નહીં, ઉલટું દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, નાયકને પ્રસિદ્ધ કરે છે. આત્મજ્ઞાન કેને પ્રસિદ્ધ કરે છે? આત્માને. આત્મજ્ઞાન આત્માને તિરુભૂત કરે, પ્રસિદ્ધ કરે એમ કે છે.
વ્યવહાર પરમાર્થને પ્રસિદ્ધ કરે છે.
હા, એમ.
બરાબર.
બરાબર.
પણ વ્યવહાર નો તું લક્ષ કરે તો પરમાર્થ આચ્છાદિત થઈ જાય.
આચ્છાદિત થઈ જાય. બા, બહુ સરસ વાતો છે. મુનિરાજ એટલે મુનિરાજ વખતે ઘણા ભાવો બ્રહ્માંડ ના પીરા છે. વાત સાચી છે. આપણે તો આપણી શક્તિ પ્રમાણે વિચાર કરી શકીએ, બાકી દરિયો લાગે.
નિશ્ચય રત્નત્રય ની સિદ્ધિ કરે છે.
આત્મજ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. આત્માની પ્રતીતિ આત્માને પ્રસિદ્ધ કરે છે. આત્માનું આચરણ આત્માને
પ્રસિદ્ધ
માટે આવશ્યક છે.
એટલે પરિણામ આવશ્યક હે, પરિણામ કી દ્રષ્ટિ મિથ્યા હે, લેકિન પરિણામ તો આવશ્યક હે.
એ તો ભેદ અભેદ ને પ્રસિદ્ધ કરે છે. પ્રશ્ન ઉપર પ્રશ્ન આ બાદ મૂકે છો, એમાંથી પાછો પ્રશ્ન કાઢે. બાકડ છે બાકડ.
વ્યવહાર કી દ્રષ્ટિ મિથ્યા હૈ, લેકિન વ્યવહાર તો અસત કલ્પના કા નિષેધ કરતા હૈ, નિશ્ચય રત્નત્રય કી સિદ્ધિ કરતા હૈ, ઓર પરમાર્થ કો પ્રસિદ્ધ કરતા હૈ. બરાબર
બરાબર.
વ્યવહાર એટલે વ્યવહાર ને નો વિષય,
વ્યવહાર એટલે કે વ્યવહાર ને નો વિષય ભેદ છે.
રત્નત્રય
પરિણામ, પણ એ તો દ્રવ્યને પ્રસિદ્ધ કરે ને, દ્રવ્યના પરિણામ દ્રવ્યને પ્રસિદ્ધ કરે. આ તો આત્માના પરિણામ છે ને. હવે પાછો એક પ્રશ્ન ઉભો કરે છે, અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થો અને ત્રિકાળી દ્રવ્ય તો સ્વભાવ સિદ્ધ છે, તો રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? જે સ્વયં સિદ્ધ, સ્વયં સિદ્ધ હોય એને બીજો સિદ્ધ કરે એમ કેમ હોય? પરમાત્મા તો શુદ્ધ એક અને અખંડ છે, એ તો સ્વયં સિદ્ધ વસ્તુ છે, એને બીજો પ્રસિદ્ધ કરે એ કેમ બને? એને બીજો પ્રસિદ્ધ કરવાની જરૂર શું? સ્વયં સિદ્ધ છે તો. કે આમાંથી કેમાંથી પ્રશ્ન કાઢ્યો? બોલો, નિશ્ચય રત્ન તો એ છે ને, એ પરમાર્થ ની સિદ્ધિ થાય છે એનાથી, એમાંથી પ્રશ્ન કાઢ્યો. ઓલા બે પ્રશ્ન ના મૂકી મૂકા, એ બે ને કબૂલ કરી લીધી, એનું સમાધાન થઈ ગયું. ત્રીજા પ્રશ્ન નું સમાધાન નું સ્થાન કે જે સ્વયં સિદ્ધ વસ્તુ છે એને તમે કહો છો રત્નત્રય થી સિદ્ધિ થાય એમ કેમ બને? પ્રશ્ન એમાંથી બે પ્રશ્ન નું સમાધાન થઈ ગયું, અસત કલ્પના નિવૃત્તિ બાને કબૂલ છે, અને રત્નત્રય નિશ્ચય રત્નત્રય ની સિદ્ધિ માટે વ્યવહાર આવશ્યક છે, એ બરાબર છે. હવે મારો પ્રશ્ન છે ત્રીજામાં, તમે કહ્યું કે સમ્યક રત્નત્રય થી આનાથી આ એ મને ખટકે છે.
પરમાર્થ સ્વયં સિદ્ધ હૈ એસા મેને સમજા હૈ.
હા, મેને સમજા હૈ અને આપને ભી કહા હૈ. ઉપર કહ્યું છે એને, જો વસ્તુનો સદભાવ શુદ્ધ એક અખંડરૂપ છે, તો પણ વસ્તુની શુદ્ધતા વ્યવહાર દ્વારા કવલિત થાય છે. તો આ વ્યવહાર દ્વારા કવલિત થાય છે કે એને પ્રસિદ્ધ કરે છે? એમ
શૃંખલા
બધ છે, આ શૃંખલા
કડીબદ્ધ
એક પછી એક સ્પષ્ટ કરતા જાય છે. પ્રશ્ન કરી મૂકીને અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવ સિદ્ધ છે, તો રત્નત્રય થી તેની સિદ્ધિ કેવી રીતે થાય છે? બરાબર છે પ્રશ્ન? પૂરો થઈ ગયો. હવે આગળ વધશો. તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને એટલે ત્રિકાળી દ્રવ્યને રત્નત્રય થી સર્વથા ભિન્ન માનવામાં આવે તો અહીંયા રત્નત્રય થી પરમાર્થી સુધી બતાવ્યું છે ને.
એટલે એનો જવાબ ચાલે છે ને,
એનો જવાબ ચાલે છે
કે રત્નત્રય થી પરમાર્થ ની સિદ્ધિ થાય છે.
થાય છે. તો ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થ ને એટલે જ્ઞાયક પ્રભુને આત્મજ્ઞાન થી સર્વથા ભિન્ન માનવામાં આવે, આત્માને આત્માના જ્ઞાન થી સર્વથા, આત્માનું જ્ઞાન એટલે શ્રદ્ધા જ્ઞાન બધું આવી ગયું, માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ થઈ જાય. હવે અહીંયા એક વિચાર પેલો આવ્યો હતો ને, આજે જરા બીજો વિચાર આવ્યો. એક વિચાર તો આપને આવતો હતો, એ તો કયો હતો કે દ્રવ્યને પર્યાયથી સર્વથા ભિન્ન માને તો અન્ય મત આવે, દ્રવ્યની સિદ્ધિ ન થાય. કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનેકાંત મૂર્તિ દ્રવ્ય પર્યાય, એમ પર્યાયને સર્વથા જો ભિન્ન માનવામાં આવે તો પર્યાય વિના તો દ્રવ્ય હોતું નથી જૈન મતમાં, તો એ વાંધો આવે. પણ એક બીજો વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો છે એ કહું છું તમને, આપણે વિચારને આપણે કરીએ કે તો નિશ્ચયનો અભાવ થઈ જાય જો સર્વથા ભિન્ન માનવામાં આવે, આત્મજ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય મોક્ષ માર્ગનો અભાવ થઈ જાય, એમ લેવાય કે ત્રિકાળી દ્રવ્યનો અભાવ થઈ જાય, એનો પર વિચાર.
થોડું અટપટું છે,
આપણે અટપટું છે એટલે તો લે.
જો પરમાર્થને રત્નત્રયથી, પરમાર્થને એટલે દ્રવ્યને,
દ્રવ્યને
રત્નત્રયથી એટલે આત્મજ્ઞાનથી,
આત્મજ્ઞાનથી
સર્વથા ભિન્ન માનવામાં આવે.
હા, કેટલાક ભિન્ન માને છે,
કેટલાક ભિન્ન માને
છે. જૈન દર્શન સર્વથા ભિન્ન માનતું નથી.
નિશ્ચયનો
અભાવ એટલે નિશ્ચય રત્નત્રયનો અભાવ કે દ્રવ્યનો અભાવ, વિચાર વિચાર અને સર્વથા અભિન્ન માનવામાં આવે, નિશ્ચય રત્નત્રયના પરિણામને સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો વ્યવહારનો અભાવ, એટલે નિશ્ચય રત્નત્રય નો અભાવ થઈ જાય.
એટલે
ઓમાં દ્રવ્ય નો અભાવ ને આમાં પર્યાય નો અભાવ આવી ગયો, ખુલાસો થઈ ગયો, આવી ગયો ખુલાસો, આવી ગયો. સર્વથા અભિન્ન માનવામાં આવે, સમજો, દ્રવ્ય ને મોક્ષ માર્ગ, આત્મા ને મોક્ષ માર્ગ એક જ હોય, આત્મા જ થઈ ગયો તો મોક્ષ માર્ગ નહીં રહીએ. મોક્ષ માર્ગ ક્યાં રહ્યો, વ્યવહાર ક્યાં રહ્યો, વ્યવહાર રત્ન નિશ્ચય રત્ન ક્યાં,
મોક્ષ માર્ગ ન રહ્યો,
મોક્ષ માર્ગ ન રહ્યો ને નિશ્ચય મોક્ષ માર્ગ છે.
ઓર મોક્ષ માર્ગ નહીં રહા ને,
કા રહા,
મોક્ષ માર્ગ નહીં રહા,
માર્ગ નહીં રહા તો મોક્ષ નહીં હોગા,
મોક્ષ ભી નહીં હોગા.
એટલે સર્વથા અભિન્ન નથી,
સર્વથા અભિન્નમાં દોષ આવે,
સર્વથા અભિન્નમાં માનો તો મોક્ષ માર્ગ રહ્યો નહીં, અને સર્વથા ભિન્ન માનો તો દ્રવ્ય ન રહીએ. એમ બેસે
પેલા નીચેનું ક્લિયર કરી લ્યો, કરી
લ્યો
એટલે ઉપરનું એની મેળ થઈ જાય,
થઈ જશે. આ ભલે
સર્વથા અભિન્ન માનવામાં આવે
તો
ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય.
અહીંયા ભેદરૂપ અભાવ એટલે નિશ્ચય રત્ન એનો અભાવ થઈ જાય, એટલે મોક્ષ માર્ગ રહ્યો નહીં.
એટલે
જો સર્વથા અભિન્ન માનવામાં આવે, તાદાત્મ્ય માનવામાં આવે, સર્વથા તો
પર્યાય દ્રવ્ય હો ગઈ ને,
પર્યાય પોતે દ્રવ્ય હો ગઈ તો મોક્ષ માર્ગ ક્યાં રહ્યો,
એવું
નથી. માટે કથનથી જ ભિન્ન ભિન્ન છે, કથનથી ભિન્ન દ્રવ્ય પણ રહીએ અને મોક્ષ માર્ગ પણ રહીએ
બે
રહીએ
એમ
તો છે નહી. પરિણામ તો પરિણામી હોય, આ પરિણામ ની વાત છે. જો સર્વથા ભિન્ન માનવામાં આવે અને દ્રવ્ય થઈ ગયું, ઉત્પાદય ન રહ્યો, એ ધ્રુવ થઈ ગયું. ઉત્પાદ પોતે ધ્રુવ થઈ ગયો, તો પછી મોક્ષ માર્ગ ક્યાં રહ્યો એમ કે છે. સર્વથા ભિન્ન માનવામાં આવે તો
મોક્ષ માર્ગ બી નહી રહ્યા, મોક્ષ બી નહી
હોય.
આમ થી વાત કરી, ઓલામાં જુદી વાત કરી,
ઓમાં જુદી વાત છે, આમાં
જુદી વાત, આ જુદી વાત,
આ જુદી વાત છે. આપણે તો આને સમજવું.
સર્વથા ભિન્ન અભિન્ન માં દોષ આવે છે,
દોષ આવે છે. એટલે એમ કે છે, બેન, દ્રષ્ટિમાં સર્વથા ભિન્ન હોય, જ્ઞાનમાં સર્વથા અભિન્ન, સર્વથા ભિન્ન લેશમાં, આ એક બહુ સમજવા જેવી વાત છે. આપણને ઉપયોગી છે આ, કે જ્ઞાન અપેક્ષા એ તો સર્વથા લેશમાં, જ્ઞાન અપેક્ષામાં કથનચિત હોય છે. આપણે ઘણી વાર વાત થઈ ગઈ છે, દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન છે, પણ જ્ઞાન અપેક્ષા એ સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન ભિન્ન છે. એ વાત અહીંયા લઈએ છે. જો દ્રષ્ટિની અપેક્ષા એ અમે તમને કહી દીધું છે પહેલા, હવે આ જ્ઞાનનું પડખું તને
બતાવું.
તો મોક્ષ માર્ગ રહેતો નથી, અને સર્વથા ભિન્ન હોય તો દ્રવ્ય રહેતો નથી. તો એવું જ્ઞેય નથી જગતમાં, સર્વથા ભિન્ન હોય એવું જ્ઞેય છે, ધ્યેય છે, પણ જ્ઞેય છે એવું બતાવ મને તું. ધ્યેય તો એવું છે ફરિયાદથી સર્વથા ભિન્ન, પણ જ્ઞેય એવું નથી. બેન ગજબની વાત છો, આપણે ઉતાવળ નથી હો, શાંતિથી ચર્ચા કરું છું. હા, ઉતાવળ નથી આપણે, ભલે બે લીટી ચાલે. એવું કોઈ પદાર્થ જગતમાં નથી,
એવું કોઈ ધ્યેય નથી,
એવું કોઈ જ્ઞેય નથી. બસ પ્રમાણ ના વિષય માં કથનચિત હોય લખો, પ્રમાણ ના વિષય ઉદ્જ્ઞેયમાં કથનચિત હોય, પણ ધ્યેયમાં કથનચિત ન હોય. એ આગળ કઈ ગયું, ચાર વાત નો અભાવ,
એટલે નીચે હવે નહીં કહેવાનું.
હા, હવે નહીં કહેવાનું,
કેમ કે મેં પૂર્વ પ્રમાણ સિદ્ધ કરીએ છીએ.
હા, બસ બરાબર છે,
એમ પહેલા આવી ગયો.
આવી ગયો
એ તો નૈકા વિષય
છે. હા, બસ બરાબર છે. અહીંયા કથનચિત ની સિદ્ધિ કરીને સર્વધારો નિષેધ કરે
છે,
નિષેધ કરવું છે.
કેવું સુમેળ છે બંનેનું,
સુમેળો
અને સ્યાદવાદ થી ધ્યેય ની સિદ્ધિ
થાય છે. બસ કેટલા છે બસ આ તો છોટી માલ જતા બધું મીડિયામાં આવી જાય છે. તમારા શબ્દો આમાં ઉતરે છે આવે ને,
સ્યાદવાદના અભાવમાં ધ્યેય ની સિદ્ધિ થાય છે.
હા,
અને સ્યાદવાદમાં,
સ્યાદવાદના સદભાવમાં,
સ્યાદવાદમાં
મૈત્રી કહેવામાં આવે, તેને ધ્યેય જ્ઞેયની મૈત્રી થઈ કહેવામાં આવે.
બંનેનો સમય એક છે,
એક છે. આ બાત લખો,
બંનેનો સમય
એક છે,
માટે ધ્યેય જ્ઞેયની મૈત્રી છે.
હા
બરાબર,
બરાબર.
એટલે ભાઈ અભાવ ને સદભાવ નો સમય એક છે, કેટલી અદભુત વસ્તુ છે.
અભાવ ને સદભાવ સમય એક,
સ્યાદવાદ ના અભાવ નો અને સ્યાદવાદ ના સદભાવ નો સમય એક છે.
રહિત પૂર્વક સહિત, રહિત પૂર્વક સહિત થાય છે, બસ રહિત છે અને સહિત થાય છે. બસ સહિત છે ન લેવું
નહીં,
હા તો ખોટું હશે, જે ખોટું થઈ ગયું. એટલે રહીત છે પર્યાયથી અને નિર્મળ પર્યાયથી સહિત થાય છે, બસ એટલું જ. ચોખ્ખો થઈ ગયો. અહીંયા સર્વથા નો નિષેધ કરે છે. જ્ઞાનમાં સર્વથા ન હોય, જ્ઞાનમાં કથનચિત હોય, એમ પોતે જ કહેશે. હમણાં લીટી છે, લીટીમાં જો પોતે જ આમાં કહેશે ને,
સર્વથા
નો નિષેધ. હા, નહીં ચક્રમાં
સ્યાદવાદ બહુ સમજવા જેવી ચીજ છે એમ. આત્માનો લક્ષ્ય સ્યાદવાદ સમજાય એવો છે.
જો સ્યાદવાદ નું લક્ષ્ય રાખતો તો નહીં સમજાય.
સ્યાદવાદના લક્ષ્ય સ્યાદવાદ સમજાતું જ નથી,
બરાબર છે.
એ અઘરું લાગે છે,
અઘરું લાગે.
અને દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને સ્યાદવાદ સમજો તો ભાઈ એકદમ આમ સરસ લાગે,
સરસ લાગે, મજા આવે,
યથાર્થ આમ ભાસે છે.
યથાર્થ જેમ છે એમ, બસ
આપનું અનંત ઉપકાર છે હો ભાઈ. સ્યાદવાદ અને કામ શું અમને કઈ ખબર ન પડે, બહુ કઠિન લાગે આવે છે.
કઠિન છે, કઠિન
આમ એ અલગ વાત છે, પણ અહીંયા આમ સમજવું
આ કઠિન લાગે, કઠિન લાગે.
કેમ કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ હોય છે.
હા, આત્મામાં સ્યાદવાદ નો અભાવ, અજ્ઞાનમાં સ્યાદવાદ નો અભાવ, જ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ, આત્મ જ્ઞાનમાં એમ છે.
આપની વાત જ જુદા પ્રકારની છે.
એટલે તો આપણે વિચાર કર્યો છે કે છ છ મહિને એક વાર લેવું, નવા નવા પડખા ખોલતા જાય, કેમ કે આપણું જ્ઞાન નો વિકાસ થયો હોય ને, થતું જાય ને, ચોખ્ખું થતું જાય. શબ્દો એ નહીં છે, ખુલાસો વધારે, ખુલાસો અહીંથી આવે છે. બસ
એટલે પેલા સ્યાદવાદ નો અભાવ છે એમ સમજવું જોઈએ.
હા, આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, તો પણ નીચા ભાગ પર નથી જતા. એટલે કથન ચિત્તિ ઉપરીશમાં, સર્વ થતી ઉપર, ઉપાડ કથન ચિત્તિ ન હોય. ખૂબ નહીં ની સિદ્ધિ કરે છે. જો વાંચો જરા આગળ, વ્યવહાર નો અભાવ થઈ જાય, જો અભિન માનવામાં આવે તો મોક્ષ માર્ગ નો અભાવ કયો ને.
એ
તેથી હવે કે છે ટોટલ કથનચિત ભેદથી જ તેની સિદ્ધિ થાય છે. એટલે દ્રવ્ય ને પર્યાય બે ની, ત્રિકાળી દ્રવ્ય અને મોક્ષ માર્ગ બે ની સિદ્ધિ કથનચિત ભેદથી તેની સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. કથનચિત ભિન્ન ભિન્ન, જે સર્વથા ભિન્ન ભિન્ન લીધું ને એની સામે આ પોઈન્ટ મૂક્યો. સર્વથાની સામે કથનચિત શબ્દ છે, સર્વથાથી બે બગડી જાય છે. દ્રવ્ય સ્વભાવનો નાશ થાય ને મોક્ષ માર્ગ નો નાશ થઈ જાય, બેનો અભાવ રહે સર્વથામાં એમ કહ્યું, દોષ બતાવ્યો. અને કથનચિતમાં બે ની સિદ્ધિ, ભેદ એટલે ભિન્ન અભિન્ન, કથનચિત ભિન્ન ને કથનચિત જે પરિણામ પ્રગટ થયા નિશ્ચય રત્ન ત્રિના પરિણામ, એ દ્રવ્યથી કથનચિત ભિન્ન છે અને દ્રવ્યથી કથનચિત, કથનચિત ભિન્ન છે એમાં દ્રવ્ય રહી ગયું અને કથનચિત અભિન્ન છે એમાં મોક્ષમાં રહી ગયો. સર્વથા ભિન્ન સર્વથા અભિન્નમાં દ્રવ્યનો નાશ અને મોક્ષ માર્ગનો નાશ. કેમ ના કઈ વિચાર આવે તો કયો, હું તો સર્વથા એ દોષયુક્ત છે અને કથનચિત ગુણવાચક છે. અહીંયા કથનચિત ની સિદ્ધિ કરવી છે, જ્ઞાન ની બેન.
સર્વથા એ જ્ઞાન નો દોષ છે.
હા, જ્ઞાન નો દોષ છે બસ, શ્રદ્ધા નો ગુણ અને જ્ઞાન નો દોષ.
સર્વથા એ જ્ઞાન નો દોષ છે.
હા, ભલે શ્રદ્ધા નો ગુણ હોય. એટલે ઓલું બે સર્વથા હતું ને બે માં, એમાં દોષ હતો. અને કથનચિત ભિન્ન ભિન્ન ભેદ કર્યો છે, ભિન્ન ભિન્ન દરિયો છો મોટો, એમાં આગમમાં કહ્યું છે, લ્યો આગમની સાક્ષી આપી. જો બેન ફરીથી લઈએ આપણે, તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને એટલે સ્વગ્રહીને
દ્રવ્યને
દ્રવ્યને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, દ્રવ્યને નિર્મળ પર્યાયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, એમ જાણવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય અને દ્રવ્યનો નાશ થાય. પરમાર્થ જે આત્મા છે, જેના આશ્રય મોક્ષ માર્ગ કરવો છે, એનો અભાવ થઈ જાય, એ રહેતું નથી દ્રવ્ય.
એટલે પરમાર્થ અને દ્રવ્યને સર્વથા ભિન્ન નથી,
કથંચિત ભિન્ન છે,
કથંચિત ભિન્ન છે
તો દોષ નથી,
કથંચિત ભિન્ન છે
તો દોષ નથી, અને સર્વથા ભિન્ન માનીશ તો દોષ છે. અન્યમત આવી ગયો, સાંખ્યમત થઈ ગયો, પર્યાયને માનતો નથી, પર્યાયને માનતો જ નથી, સર્વથા ભિન્ન માને છે. સાંખ્યમત થઈ ગયો ચોક્કસ.
તો દ્રવ્ય એવું છે,
દ્રવ્ય એવું નથી,
એટલે દ્રવ્ય જે જ્ઞેય છે ને, જ્ઞેય એ પર્યાય થી કથંચિત અભિન્ન છે, એવો જ્ઞેય છે.
એવું જ્ઞેય ત્રણે કા,
એવું જ્ઞેય છે, એ નિશ્ચય છે.
નિશ્ચય છો?
એવું જ્ઞેય નિશ્ચય છે.
નિશ્ચય છે
એવું જ્ઞેય છે, એ તો નિશ્ચય છે ને, જ્ઞાન તે આત્મા જ છે.
રાઈટ રાઈટ.
બીજી આવે છે ને ભાઈ, આ પર્યાય કા નિશ્ચય લેતે હૈ કે નહીં? પર્યાય કા નિશ્ચય, હા,
પર્યાય કા નિશ્ચય, એ
પર્યાય કા નિશ્ચય એટલે પરિણામી, એમ કથંચિત અભિન્ન,
હા, એ પરિણામી, બરાબર છે.
એમાં નિશ્ચય ની સિદ્ધિ થાય છે, એ નિશ્ચય છે, જ્ઞાન માં એ નિશ્ચય છે.
રાઈટ રાઈટ રાઈટ.
એનો અભાવ થઈ જશે.
અહીંયા ધ્યેય ની વાત નો અભાવ નહીં, પણ એ જ્ઞેય નો અભાવ થાય, કેમ કે દ્રવ્ય તો પર્યાય સહિત જ
હોય,
અનાદિ થી જ્ઞાન રૂપે પ્રણમે જ છે, અને એ જ્ઞાન ના પરિણામ આત્મા થી સર્વદા જો મિનમાની થયો તો આત્મા છે નહીં,
એવો નથી,
તો જ્ઞેય સિદ્ધિ,
જ્ઞેય એવું નથી,
એ જ્ઞેય નિશ્ચય છે,
એ જ્ઞેય નિશ્ચય
છે. અહીંયા બીજી ગાથા જે છે ને, સમય, એ નિશ્ચય છે,
એ નિશ્ચય છે,
એ લીધું છે,
બરાબર. હવે એ નિશ્ચય છે, એ નિશ્ચય છે, ઠીક છે. અને જો કથંચિત અભિન્ન નહીં માને, એ સર્વથા ભિન્ન જ માને, સર્વથા ભિન્ન ની સામે કથંચિત અભિન્ન આવવું જોઈએ,
આવવું જોઈએ.
સર્વથા ભિન્ન વો દોષ હૈ,
દોષ હૈ,
ઓર કથંચિત અભિન્ન હૈ વો ગુણ હૈ,
ગુણ હૈ.
કથંચિત અભિન્ન વો નિશ્ચય હૈ,
એટલે અહીંયા તો જે સર્વથા ભિન્ન કહે તો નિશ્ચય નો અભાવ થાય, એટલે નિશ્ચય જ્ઞેય નો અભાવ,
નિશ્ચય જ્ઞેય નો અભાવ થાય,
બરાબર,
બરાબર.
પરિણામી દ્રવ્ય રહેતું
નથી, રહેતું નથી,
બરાબર,
બરાબર,
બરાબર.
હવે
એ નિશ્ચય, અહીંયા જ્ઞાન નો નિશ્ચય લેવો, બરાબર, દ્રષ્ટિ નો નિશ્ચય નહીં, જ્ઞાન નો
નિશ્ચય છે,
કેમકે આખી જ્ઞાન, બરાબર, સમજે,
ઠીક છે,
રાઈટ. હજી
આપ સ્પષ્ટીકરણ કરજો.
નહીં નહીં, આજે વિચાર,
વિચાર કરશું,
હજી વિચાર કરશું ને, હજી આજ વિચાર કરશું, કાલ કરશું, કઈ વાંધો નથી, આ ઉતાવળ ક્યાં છે,
ઠીક છે. હવે એ નિશ્ચય જ્ઞાનનો અભાવ થઈ જશે.
હા,
હવે કે છે કે એ
સર્વથા અભિન્ન માનતો,
સર્વથા અભિન્ન માનો, સર્વથા અભિન્ન માન લો કે કોઈ બેસે હી હૈ, તો પછી એ પર્યાય દ્રવ્ય રૂપ જ થઈ ગઈ, એવું નથી, કથંચિત ભિન્ન છે, માટે મોક્ષ માર્ગ રહે
છે,
માટે મોક્ષ થાય છે,
સર્વથા અભિન્ન નથી,
એ વ્યવહાર છે.
પરમાર્થ ને રત્નત્રય થી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ થઈ જાય, નિશ્ચય જ્ઞેય રહેતો નથી, કેમ કે જ્ઞેય પર્યાય સહિત હોય,
કથંચિત સહિત હોય છે,
એ બરાબર છે. યાર સારો સારો બિંદુ, આમાં થોડુંક ઉભરક રહેતો હતો મને પહેલેથી,
આપણે ચર્ચા કરી કરીને આ
ચોખ્ખું થઈ, ચર્ચા કરવી જોઈએ ને, ચર્ચા વિના ન થાય,
ચોખ્ખું
મજા ના આવે. હા, જ્ઞેય છે ને, બરાબર છે, નિશ્ચય નો વિષય છે, જ આવે છે ને, જ
આત્મા જ છે,
જ આવે છે એમાં, બરાબર છે, એ દ્રવ્ય છે,
દ્રવ્ય છે,
દ્રવ્ય છે,
પર્યાય
સાપેક્ષ દ્રવ્ય હોય, પર્યાય નિરપેક્ષ દ્રવ્ય ન હોય, પર્યાય નિરપેક્ષ જીવ તત્વ હોય પણ પર્યાય નિરપેક્ષ દ્રવ્ય ન હોય કોઈ કાળે છય દ્રવ્યમાં લાગુ પડે. બરાબર છે.
એટલે
કે જ્ઞેય નો અભાવ એટલે દ્રવ્ય નો અભાવ એટલે કે દ્રવ્ય નર્યું. કેમ કે દ્રવ્ય પર્યાય વિના હોય જ નહીં. પર્યાય વિના હોય જ નહીં. કેટલી મધ્યસ્થતા આપણી છે જો. આ મધ્યસ્થ વેપાર છે. બરાબર. ને આ પડખું તો આપણે પહેલેથી
લીધું
નથી. એનું ચોખ્ખું થાય છે. તમે પર્યાય કાઢી એમ જ્ઞેયમાંથી જો પર્યાય કાઢશો
તો જ્ઞેય
દ્રવ્યનો નાશ.
આપને એક વાર કહ્યા હતા કે ધ્યેયમાં એકે પર્યાય સામેલ થાય જ
નહીં
અને જ્ઞેયમાં એકે પર્યાય કઢાય નહીં.
કઢાય નહીં. બા એ જ્ઞેય છે. બરાબર છે. સાચી વાત છે.
ઈ આ છે.
દ્રવ્યનો નાશ થાય. નિશ્ચય એટલે દ્રવ્યનો નાશ થાય. બરાબર છે. એવું જ જ્ઞેય છે. અભિન્ન છે પર્યાય થી. અને એ નિશ્ચય રત્નત્રયને જ પરિણામ લેવા છે. રાગ તો આ છે જ
નહીં. ઉસકી તો વાત
નહીં. એ તો ભૂતગલના પરિણામ છે.
ઉસકી વાત નહીં. આ કહેતે ને સર્વથા ભિન્ન દ્રષ્ટિમાં છે પણ સર્વથા ભિન્ન જ્ઞાનમાં
ના નથી. હો
જ્ઞાનમાં લ્યો તો અનુભવ નહીં થાય.
નહીં થાય.
અનુભવ નહીં થાય.
ન થાય. કોઈ દી ન થાય.
એટલે કથનચિત અભિનાવું જોઈએ.
હા એમાં કથનચિત અભિનાવું જોઈએ. બરાબર.
કથનચિત અભિનાવું જોઈએ.
હા બરાબર છે.
કથનચિત
અભિનાવું જોઈએ. સર્વથા ભિન્ન ની સાથે કથનચિત અભિન્ન એવું જ્ઞાન થાય છે. બેન અનુભવ ને કાળ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. એ જ્ઞેય તો પર્યાય થી સહિત જ હોય ને.
એટલે જ તો વિરોધ છે.
હા એટલે વિરોધ છે.
એટલે તો વિરોધ લાગે છે.
વિરોધ લાગે છે. બહુ પામે છે એનું કારણ
આ છે. સર્વથા ભિન્ન ને કથનચિત અભિન્ન નું વિરોધ લાગે છે.
વિરોધ લાગે છે. છે અવિરોધ.
છે અવિરોધ. કેમ કે કથનચિત અભિન્ન ને ના.
હા
સર્વથા અભિન્ન હોય તો વિરોધ.
તો વિરોધ આવે. સર્વથા અભિન્ન નથી. જો સર્વથા ભિન્ન તો વિરોધ આવ્યો. એમ ન હોય. પરસ્પર વિરોધ નથી. આ અવિરોધ છે.
સર્વથા ભિન્ન એ જ્ઞાન નો દોષ છે.
દોષ છે.
એ દોષ કથનચિત અભિન્ન થી ટળી જાય.
ટળી જાય છે. માટે એને કહ્યું કથનચિત લગાડજે. પોતે જ કે છે. જ્ઞેયમાં સર્વથા ન હોય. બસ બરાબર છે. એ જ્ઞાન નો દોષ થઈ જાય છે. અજ્ઞાન થઈ જાય. જ્ઞાન રહેતું નથી.
અને જ્ઞેયમાં કથનચિત અભેદ અભિન્નપણું છે એ નિશ્ચય છે. કથનચિત ભેદ છે એ વ્યવહાર છે. બરાબર ને.
ગે
તો પ્રમાણ હે ના.
હા પ્રમાણ.
ઉસમે નિશ્ચય વ્યવહાર હે ના.
હા હે ને.
તો ગે મેં કથંચિત અભેદપણું જે છે ને, કથંચિત અભિન્નપણું છે, એ પડખું નિશ્ચય છે.
હા, એ નિશ્ચય છે.
અને કથંચિત ભેદ છે,
એ વ્યવહાર છે. બરાબર છે, એ વ્યવહાર છે. સાચી વાત છે.
બરાબર.
નિર્મળ પર્યાય કથંચિત અભિન્ન છે, એ નિશ્ચય છે. અને નિર્મળ પર્યાય પણ કથંચિત ભિન્ન છે, એ વ્યવહાર છે. એટલે ઉપચાર થી આવ્યું ને, ઉપચાર થી કરતા કરતા ઈ. બરાબર છે. કથંચિત અભિન્ન તે નિશ્ચય છે. કથંચિત ભિન્ન લેવું તો વ્યવહાર થઈ ગયો. એટલે કે જ્ઞેય એવું નથી. કથંચિત ભિન્ન કહ્યું પણ જ્ઞેય એવું નથી, માટે વ્યવહાર છે. એ વ્યવહાર અભૂતાર છે એમ એમ આવ્યું ને. જ્ઞેય છે, જ્ઞેય છે, એ તો નિશ્ચય રત્નત્રિના પરિણામથી અભિન્ન. જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞાયક તો જ્ઞાયક છે, નિશ્ચય છે. પર્યાયથી અભિન્ન કથંચિત એ તો નિશ્ચય છે. અને એ જ્ઞાયક ને જાણનાર જ્ઞાનની પર્યાય એને તો ભેદ થઈ ગયો, તો વ્યવહાર થઈ ગયો. અને અભૂતાર છે, તમને નિર્વિકલ ધ્યાન નહીં આવવાનું. જ્ઞાયક તો જ્ઞાયક છે, બસ ઠડી જાઓ. ઈ વ્યવહાર એ ખટકે, વ્યવહાર છે ને એમ. એ પર્યાય નો ભેદરૂપ વ્યવહારમાં આવ્યા ને તમે, સવિકલ્પ દશા થઈ ગઈ બેન. બરાબર છે. કેમ કે જ્ઞેયની સ્થિતિ છે ને, જ્ઞેય તો પર્યાયથી સહિત એ જ્ઞેય આખું કહેવાય. દ્રવ્ય એ નિશ્ચય છે, એ દ્રવ્યનો નિશ્ચય અથવા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જ્ઞાયક. એમાં ભેદ ન હોય ને, અને છતાં ભેદ કર્યો તો
કેમ
કે આપણે આ પોલા ને ત્રિકાળી દ્રવ્ય લેતા હતા ને, એ ધ્યેય ને ભેળવતા હતા, એટલે જ્ઞેય સમજાતું નતું. અને આ જ્ઞેય ની વાત છે, એટલે હવે ધ્યેય ન ભેળવું આમાં. અને એટલા જ્ઞેયની પ્રધાનતાથી જયારે આપણે વિચાર્યું, સર્વથા ભિન્ન ભિન્નમાં દોષ આવે, કથનચિત ભિન્ન ભિન્નમાં દોષ નથી, આખી જ્ઞેયની સિદ્ધિ થઈ. એટલે આ જ્ઞેય પ્રધાન કથન, જ્ઞાન પ્રધાન કથન. બરાબર છે. આ જ્ઞાનના દોષને ટાળવા માટે એને કથનચિત લગાડી દીધું, સર્વથા ઉડાડ્યું. હવે જો દ્રષ્ટિના વિષયમાં સર્વથા જે લીધું, એ તો સર્વથાની વાત પ્રચલિત હતી. એ જ્ઞાન અપેક્ષા એ સર્વથા ભિન્ન કહી દીધું અન્યમતી,
એટલે
જ્ઞાન ખોટું, દ્રષ્ટિ ખોટી, બે ખોટું. આમાંથી સાંખ્યમત નીકળો. આપણે સર્વથા ભિન્ન કહી છે ને, એનું કરતાય નથી, ભોગતાય નથી, એનું જ્ઞાતાય નથી, એ વસ્તુ જ નથી, અવસ્તુ છે. જા એ પરદેવે છે, આપણે કહી છે ને, એ પડકોને લઈ લીધું. પણ કથનચિત અભિન્ન છે એ અનુભવી જાણી શકે, બીજો કોઈ જાણી શકે. કથનચિત અભિન્નમાં જ અનુભવ થાય, સર્વથા ભિન્નમાં અનુભવ ને સન્મુખ થયો પણ અનુભવ ન થાય. મોક્ષ અપક્ષરનો સમર્થ થયો પણ મોક્ષ ન થયો, એ કથનચિત અભિન્નમાં થાય. જ્ઞેયમાં એ જ્ઞેય થાય છે ને, એમાં અનુભૂતિ છે. ધ્યેયમાં અનુભૂતિ નથી, ધ્યેય તો અનુભૂતિનો વિષય છે. આ બે કુદરતે આવેલું છે, ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત કુદરતે આવેલી છે. એ જ વાત શાસ્ત્રમાં મળે છે, પ્રમોદ આવે. પક્ષ પક્ષનો વિષય નથી. વિતરાગતામાં પક્ષ ન હોય તો વિતરાગ થવું છે ને એમાં પક્ષ ન હોય. સુરક્ષિત કથનચિત માં જ્ઞેય સુરક્ષિત રહી ગયું,
નિશ્ચય હાથમાં આવી ગયું,
આવી ગયું,
નિશ્ચય ની સિદ્ધિ થઈ ગઈ.
નિશ્ચય ની સિદ્ધિ થયા
કથનચિત અભિન છે.
હા, આ નિશ્ચય ની સિદ્ધિ થઈ. આમાં
કથનચિત અભિન છે
એમાં નિશ્ચય ની સિદ્ધિ થઈ.
સર્વથા ભિન્ન કે નિષેધ છે.
હા બસ,
સર્વથા ભિન્ન કે નિષેધ છે ઓર કથનચિત અભિન્ન છે.
હા,
નિશ્ચય જ્ઞે કી સિદ્ધિ હો ગઈ.
હા, નિશ્ચય જ્ઞે બરાબર છે.
નિશ્ચય જ્ઞે કી સિદ્ધિ હો ગઈ બરાબર. હવે હવે ઓલું લ્યો
બરાબર છે. બહુ ઘેરી વસ્તુ છે. સમય એક છે, સમય એક. જ્યાં રહીતો સુધારમાં આવ્યો ત્યાં સહિત થી અનુભવ થઈ ગયો. હજી રહી છું એ વિકલ્પ જો ન ગયો ત્યાં તો સહિત થઈ જાય છે. ઝડપથી છે કામ
એક સમય મે.
હા, પછી
ઝડપથી શું એક સમય છે.
કાળ લગતી પાકી કરે
બરાબર
એવો વિચાર આવ્યો. એ સમય છે, એનો સમય છે.
એટલે સવારે આવ્યું ને કે જે વસ્તુ અપરિણામી છે એ જ વસ્તુ એ જ સમય પરિણામી છે.
એ સમય પરિણામી છે.
કોઈ કોઈ વસ્તુ અપરિણામી ઓર બોકી કોઈ વસ્તુ પરિણામી
બરાબર. એ શાદ વાત છે, એમ જ છે. વસ્તુનું સ્વરૂપ છે.
એટલે શાદ વાત બહુ ઊંડો છે.
ઊંડો ઊંડો છે.
ઊંડો અંદરમાં છે.
અંદર અંદરમાં છે. અને નિશ્ચય કે વ્યવહારનો પક્ષ છૂટી જાય ને અનુભવ થાય.
એ શાદવાદ વાલે કો નિશ્ચય વ્યવહાર કા પક્ષ નહીં હોતા.
નહીં હોતા હૈ બસ.
શાદવાદ કો સમજે વો પક્ષાતિક્રાંત હો જાતા
હૈ બસ. સમજવું જોઈએ ને. સુગાનીજીના બોલાવ્યા પછી બધા ઘણા સર્વથા લઈ લીધું. સર્વથા વાળા અનુભવ ન થાય. સર્વથા પૂર્વક કથનચિત વાળા અનુભવ થાય. એકલા કથનચિત વાળા ને અનુભવ ન થાય.
એકલા કથનચિત વાળા ને ના થાય, એકલા સર્વતા વાળા ને ન થાય. બેની સંધિ થાય.
સંધિ થાય એક સમય.
અને સંધિ પણ સંધિ નો પણ ક્રમ કે સર્વતા બિન પૂર્વક કથનચિત અભિન.
હા, પેલો બોલી.
હા, ક્રમ છે.
પૂર્વ ક્રમ છે.
અનુક્રમ
અનુક્રમ છે. હા,
અનુક્રમ
ક્રમ ભંગ ન કરાય. પેલો ત્યાદવાદ ન લેવાય બરાબર. સહિત થી ઉપડાય નહીં.
નહીં,
સહિત થી થઈ જાય પણ ઉપડાય થી ઉપાડિયાથી ન હોય. એનો તો નિષેધ કરવો છે. હું રહીત જ છું. પ્રમત પ્રમતી રહીત છું. બોલો. વારે જૈન દર્શન વાર વારે તીર્થંકર પરમાત્મા તારી ધ્વનિ સંતો તારી વાણી કથચિત ભેદ થી તેની સિદ્ધિ થાય છે.
કથનચિત અભિન તો છે બરાબર. સર્વથા અભિન માને સર્વથા અભિન માને રત્નત્રયના પરિણામથી સર્વથા અભિન માને એટલે કે જાણે તો એમાં શું દોષ આવે?
સર્વથા અભિન માને તો પર્યાય નામના ક્ષેત્રો નાશ થઈ જાય, જીવ દ્રવ્યનો નાશ થાય, પરિણામી નર્યું ને ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ ગયા એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામને અને સર્વથા અભિન માનવામાં આવે. જ્ઞેયમાં જ્ઞેયમાં પર્યાયને સર્વથા અભિન માનવામાં આવે તો વ્યવહારનો અભાવ થઈ જાય, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ તો ભેદરૂપ છે, એને અભેદ કરી નાખો તમે સર્વથા. ભેદને અભેદ કરો તો પરિણામી ક્યાં રહ્યું?
મોક્ષ
માર્ગ પોતે દ્રવ્ય થઈ ગયું બેન,
મોક્ષ
માર્ગ કુટસ્થ થઈ ગયું. હા બસ મોક્ષ
માર્ગ કુટસ્થ થઈ ગયું, એટલે મોક્ષ જ નહીં થાય.
નહીં થાય
કેવું છે ભાઈ?
આપણે જ્ઞેયને વસ્તુ સમજે ને, કથનચિત લગાડી દે ને તો કોઈ આપણો વધુ નથી. આમ જો આટલું હવે આનું નિચોડ કાઢીએ આપણે, એ જ્ઞેયમાં આપણે કથનચિત જાણીએ છીએ પહેલેથી જ, આ તો ઠીક છે, ઘણું ઘણું ચિકાસથી એને કોઈની ભૂલ થાય કાઢી નાખવા માટે કહ્યું છે, બાકી આપણે તો પહેલેથી જ કથનચિત જ્ઞેયમાં લગાડીએ છીએ. આ તમારા ને મારા પરિચયમાં જુઓ, ધ્યેયમાં સર્વથા અને જ્ઞેયમાં કથનચિત, આ જૈન દર્શન છે. આ તો કોઈ જીવ સર્વથામાં ચડી જતો હોય એના માટે છે, બાકી આપણે તો આ દોષ આવ્યો જ નથી જિંદગીમાં. જ્ઞેયમાં આપણે સર્વથા લેતા જ નથી, વિચાર માટે છે, ચોખ્ખું કરવા માટે, બાકી આપણે કોઈની સર્વથા લીધું નથી. સર્વથા ભિન્ન ભિન્નમાં આપણે ગયા જ નથી જ્ઞેયમાં,
હા જ્ઞેયની
સિદ્ધિ ન થાય. જ્ઞેયમાં કથનચિત ભિન્ન ભિન્ન છો, ધ્યેયમાં સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન પૂર્વક કથનચિત ભિન્ન ભિન્ન છે, એ બરાબર છે. આ તો વધારે ચોખવટ કરે છે, બાકી જે હૃદયમાં છે એમ જ આમાં કે છે. આમાં વધારે કોઈ સર્વથામાં ખેંચાઈ ગયો હોય, જ્ઞેયનો દોષ થતો હોય, જ્ઞાનનો દોષ થતો હોય, તો એને સર્વથાથી ઉડાડીને કથનચિત શબ્દ આપ્યો, તું કથનચિત લેજે. જ્ઞાન પ્રધાન કથનમાં સર્વથા ન હોય એમ બતાવ્યું. કોકનો દોષ આવે ને, આ તો જગતનો દોષ ક્યાંક ને ક્યાંક થઈ જાય ને. હવે જ્યારે બેન દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન કહ્યું, તો જ્ઞેયમાં પણ સર્વથા ભિન્ન કહ્યું એને. કોઈ જીવ દ્રષ્ટિ અપેક્ષા એ પર્યાય સર્વથા ભિન્ન છે, તો જ્ઞાન અપેક્ષા એ પણ સર્વથા ભિન્ન લેવા માંડ્યો, એટલે નહીં અનુભવ થાય એમ કે છે. એ દોષ બતાવીને કથનચિતમાં લાવી ગુણ થઈ ગયો. બરાબર,
આજે આમ જાણે
સારું ચોખ્ખટ થઈ ગયા. અગ્નેય અગ્નેયની વાત છે, ધ્યેયની નથી અત્યારે, અગ્નેયના નિશ્ચયની વાત છે. બરાબર,
અને આ લીધું ને, આ સંધિ બધું લીધું છે. સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય.
હા,
તેથી કથનચિત ભેદથી, એટલે કથનચિત ભિન્નથી જ તેની સિદ્ધિ થાય.
હા, કથનચિત ભિન્ન, સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન બે દોષ છે એમ કે છે. એટલે આ ગુણ છે, કથનચિત ભિન્ન ભિન્ન એ ગુણ છે, બસ જ્ઞાન નો ગુણ છે. આ વસ્તુની સ્થિતિ હવે થોડીક બે લીટી લઈ લઈ એટલે વિષય પૂરો થઈ જાય છે અહીંયા આજનો. કઈ વધરી બે લીટી લઈ લઈએ કે આ વિષય અત્યારે એમનો પૂરો થશે બે લીટીમાં. વાંચો, આવી રીતે
આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે કે તત્વને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ જ છે.
અનુભૂતિ જો
અનુભૂતિ જ છે, પરોક્ષ અનુભૂતિ જ છે. પ્રત્યક્ષ અનુભૂતિ નય પક્ષા તીર્થ છે.
આ ઉપરનો બધો વિષય જે લીધો
એને
વિચારમાં લીએ છે, બધા પડખા સાફ કરે છે અને જેમ છે તેમ એ જાણે છે, તો પણ પરોક્ષ અનુભૂતિ છે. નહીં થી પરોક્ષ અનુભૂતિ થાય, પ્રત્યક્ષ અનુભૂતિ નહીં થી ન થાય. આ નહીં થી નહીં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, આવી રીતે જાણીને ત્યાં સુધી અનુભવ નહીં થાય, પરોક્ષ અનુભૂતિ છે. પરોક્ષ એટલે જેવું ધ્યેય ને જ્ઞેય નું સ્વરૂપ છે એવું ખ્યાલમાં લીધું. પછી ત્યારે પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે ત્યારે સમય ભેદ રહેતો નથી. આમાં સમય ભેદ છે, ગરીબમાં નિશ્ચિત આવું સ્વરૂપ, ધ્યેય નું આવું સ્વરૂપ, જ્ઞેય નું આવું સ્વરૂપ, સર્વથા ભિન્ન કથનચિત ભિન્ન કથનચિત એ બધું લઈએ પડકામાં તો તો એ તો વિકલ્પની જાળ છે, નયો છે, એ પરોક્ષ અનુભૂતિ થઈ. પણ પરોક્ષ અનુભૂતિ જેને થાય એને જ પ્રત્યક્ષ અનુભવ થાય. પરોક્ષમાં ભૂલ હોય તો અનુભૂતિ નહીં થાય, પ્રત્યક્ષ નયાતિક્રાંત નહીં થાય.
આટલું બધું આમ ચોખ્ખું સમજે
સમજે
ત્યારે પછી પ્રત્યક્ષ અનુભૂતિ
થાય એમ કહે છે. એટલું ક્લોઝિંગ થઈ ગયું અહીંયા આ વિષય જે ચર્ચાનો ને એનું લીધું. હવે બીજો વિષય ઉપાડશે, ચાલુ કરશે. એમ કે પ્રમાણ નિશ્ચયને વ્યવહારથી સિદ્ધિ થાય તો પ્રમાણથી કેમ સિદ્ધિ ન થાય એમ એક આવશે કાલે.
હા,
ચેન્જ થાય વિષય
એવું છે, ત્રણ દિવસ.
હા, ત્રણ વિષય છે એટલે ત્રણ દિવસ. અને આપણે જુદી ટેપ લીધી સારું કે
અને પહેલા શ્યાલવાદ નો અભાવ, પછી એ શ્યાલવાદ ની સિદ્ધિ, પછી કે છે એના ટોટલ માં કે એ બધું અમે અભાવ ને સદભાવ જે કીધું એ બધી પરોક્ષ અનુભૂતિ છે.
હા, પરોક્ષ અનુભૂતિ.
હવે પ્રત્યક્ષ અનુભૂતિ એની બધી વાત પછી
વાત.
એટલે ત્રણ પેરા પ્રણે
બરાબર બરાબર છે. ઓમાં તો નિશ્ચયથી અમને વ્યવહારથી આમ કહ્યું પણ એમાં વ્યવહારનો નિષેધ ના આવ્યો. હવે વ્યવહારનો નિષેધ આવશે ત્યારે નિશ્ચયથી અતિક્રાંત થશે, નિશ્ચયના પક્ષમાં આવશે અને પછી પક્ષાતિક્રાંત થશે. વ્યવહારનો નિષેધ આવવો જોઈએ. આ તો નિશ્ચય વ્યવહારથી બે થી
સમજવા માટે,
સમજવા માટે હતું.
પણ હવે પ્રયોગ માટે એવું નથી, પ્રયોગ માટે વ્યવહારનો નિષેધ કરવો જોઈએ
અને નિશ્ચયનો પક્ષ આવશે અને પછી પક્ષાતિક્રાંત થશે. આખો વિષય લઈ ગયો
ભાઈ.
એટલે માટે તો આ બડાવાનો વિચાર છે, બઢાવા જેવું છે. આ રતન છે, બધા બધું સાર બને. વિધિ નિષેધ ના આવી આમાં, જાણપણ
એવું બધું જેમ છે એમ. પણ એસે પ્રયોગ થોડી હોતા હે, પ્રયોગ કે કાલ મેં તો ઉસે વ્યવહાર કા નિષેધ આતા હે, નિષેધ કા પક્ષા આતા હે, તો ભી છૂટ જાતા હે.
નિષેધ કા પક્ષ આતા હે ઓર પક્ષાત કરત હોતા હે. પેલા વ્યવહારનો નિષેધ કરે એટલે વ્યવહારનો પક્ષ ગયો, નિશ્ચયના પક્ષમાં આવ્યો. નિશ્ચયના પક્ષમાં આવતો હવે તો જ પક્ષાતિક્રાંત થઈને અનુભવ થાય. ત્યારે ઓલી પરોક્ષ અનુભૂતિ હતી
ને, બધું એક સાથે
એક સાથ પ્રત્યક્ષ થયું. મેં વિચાર્યું તો એમ જ આવ્યું, મારું
એમ જ આવ્યું.
હા,
બધું એક સાથે.
આ તો ધ્યેય પૂર્વક નહીં થયું, એક સાથે. મને ક્રમ પડતો હતો
વિચારમાં,
આકુળતા હતી, મને દુઃખ હતું, આનંદ નહોતો આવતો. આજે આનંદ આવ્યો એવું છે.
તત્વની
મુખ્યતાથી એમ ખુલાસા બહુ થાય.
હાજી બહુ બઢિયા. અરે
કોઈનો દોષ હોય, સર્વથામાં ચડી ગયો હોય તો જ્ઞાનનો દોષ થઈ જાય.
બીજું કઈ નથી એને.
એવો ઘેરો વિષય છે,
ઘેરો
જરા વિષય છે. સામાન્ય જ્ઞાનમાં ઉતારું જોઈએ.
સરસ ભાઈ. કોઈ બાત બાકી નથી રહેતી.
હવે પ્રયોગનો વિષય આવે છે.
પ્રયોગનો વિષય આવે છે.
અત્યાર સુધી જાણકારી આપી.
બોલો, કેટલી સાવધાનીથી બધી વાત કરી છે ને.
પરોક્ષ માં પણ ભૂલ ન હોવી જોઈએ.
ભૂલ ના હોવી જોઈએ, બરાબર.
પરોક્ષ માં પણ જેમ છે તને અનુભવ પ્રત્યક્ષ થવાનો છે, એવું પરોક્ષ આવવું જોઈએ.
એવું પરોક્ષ
પ્રત્યક્ષ માં જે આવે એક સમયમાં એવું પરોક્ષ માં આવી જાય,
આવી જાય, બરાબર.
પરોક્ષ માં જે આવે છે એવું જ પ્રત્યક્ષ નો અનુભવ થાય છે,
બરાબર.
કઈ ફેર
અને એને ખબર પડે છે,
ખબર પડે છે
કે આ તો જે સબ સહી પર ઇસમે ક્રમ પડતા, ક્રમ નહીં પડે. એસા જ્ઞાન પ્રગટ કરના હૈ મુજે કે જિસમે યે સબ બાત અક્રમ સે આ
જાય. એક સમય મેં
ઉસને સુના હૈ કે બધું એક સમય માં છે. હવે એક સમય